સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 9/2/2015. વચનામૃત વડતાલ 1, નિર્વિકલ્પ સમાધિનું.
શ્રી વડતાલ વચનામૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાધિકોર ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો, ને ગુઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો, ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો, ને ખભે કસુંબલ રેંટો જરકસી છેડાનો વિરાજમાન હતો, ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ભુજાઓને વિશે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય, ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ તે સાંભળો છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે
અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિ રાશ્રયઃ.
એ શ્લોકનો એમ અર્થ છે, જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે નવલક્ષણ તેણે કરીને જાણવામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ, જે મા આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય, જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે, ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને શ્વેતદ્વીપ અને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રકટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દૈવ ઇચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં, અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે પણ મનના વિકલ્પ મટે નહીં, એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, ને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય, અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, મનમાં સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે ને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કૌરવને અને પાંડવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ ને પાંડવ વિચાર્યા છે, આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય, એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારું થયું, ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ, ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જો મન આગળ હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય, તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંત્ય જાતો એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખલો કર્યો તે છૂટી ના પડે. માટે બુદ્ધિમાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું, પછી એ મનને જીતશે તો પણ સારું છે, ને એ મનથી હારશે તો પણ યોગ ભ્રષ્ટ થશે, તેમાં અંત્ય જાતા સારું છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું પહેલું જે તે થયું.
વચનામૃત વડતાલ બે ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું કાનદાસજીના પ્રશ્નનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 કાર્તિક સુધી તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા તાસ્તાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકસી છેડાનું કસુંબલ પાગ બાંધી હતી તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું અને પાગને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાંઈક પ્રશ્ન ઉત્તર કરો. પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન શે પ્રકારે રાજી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો, જે દ્રોહ તે શું? તો જે આ સર્વ જગતના કરતા હતા ભગવાન છે, તેને કરતા હરતા ન સમજીએ ને વિશ્વના કરતા હરતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ, એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ છે? ભગવાન સર્વના કરતા હરતા છે. તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતના કરતા હરતા કહે છે, માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કરચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે. તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતા હરતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાના મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજામાં આવ્યું નહીં ત્યારે સાંખ્ય શાસ્ત્રે કરીને 24 તત્વ કયા ને 25મું ભગવાનનું સ્વરૂપ કયું તે સાંખ્યના આચાર્ય જે કપિલ મુનિ તેણે એમ વિચાર્યું છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત તેને વિશે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતો નથી. માટે સાંખ્યશાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વ ભેળા જ ગણ્યા છે અને 25મા પરમાત્માને કહ્યા છે. અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્ય ગર્ભ ઋષિ તેણે 24 તત્વ કહીને 25મો જીવને કહ્યો છે, તેમજ 25મા ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને 26મા કહ્યા છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું અને અનુમાન પ્રમાણે તો થયું જે સાંખ્યને મતે 24 તત્વથી પર છે તે વસ્તુ સત્ય છે અને યોગને મતે 24 તત્વથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બે શાસ્ત્રવતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું પણ તે ભગવાન કાળા છે કે પીળા છે, કે લાંબા છે કે ટૂંકા છે, કે સાકાર છે કે નિરાકાર છે, એવું કાંઈ જ્ઞાન ન થયું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું તેને વિશે એમ પ્રતિપાદન કર્યું છે, શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે, અને તે જ ભગવાન જે તે શ્વેત દ્વીપવાસી જે અનંત નિરંમુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે, ને તે શંખ ચક્ર ગદા પદ્મને ધરી રહ્યા છે, તથા વિશ્વક સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે, અને એ જ ભગવાન પૂજવા યોગ્ય ભજવા યોગ્ય પામવા યોગ્ય છે, અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, અને વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્ર તંત્રને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે, કોઈ રીતે સંશય રહ્યો નહીં. તે માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે
નારાયણ પરા વેદા દેવા નારાયણાંગ જાહા નારાયણ પરા લોકા નારાયણ પરા મખાહા નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરા ગતિ
તથા
વાસુદેવ પરા વેદા વાસુદેવ પરા મખાહા વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ વાસુદેવ પરો ધર્મ વાસુદેવ પરા ગતિ.
એવી રીતે એ 4 શાસ્ત્રે કરીને શ્રીકૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે, અને એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય, અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય, અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઊંનું જણાય, અને જીભાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય, પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય, અને સર્વે ઇન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાધિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ, અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે. પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી, માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય, અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું બીજું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 15મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંવંત 1911ની સાલમાં શ્રી રઘુવીરજી મહારાજે વરતાલમાં પ્રથમવાર સત્સંગી જીવનની કથા કરી. તેમાં સ્વામીને 4 માસ રાખીને સભામાં પુરુષોત્તમપણાની વાતો કરવા ઠરાવ કર્યો. એક દિવસે સ્વામીએ ઉપાસનાની અને મહિમાની બહુ જ વાતો કરી અને કહ્યું, જે હજુ સત્સંગ ક્યાં થયો છે? આપણે પણ પૂરા સત્સંગી ક્યાં થયા છીએ? મહારાજે કહ્યું છે કે તપ ત્યાગ યજ્ઞ અષ્ટાંગ યોગ આદિ કોઈ સાધને હું વશ થતો નથી, જેવો સત્સંગે વશ થાઉં છું. તે સત્સંગ તે શું? તે મહારાજે છેલ્લા પ્રકરણના 39ના વચનામૃતમાં કહ્યું છે કે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા અને સત્યરૂપ જે ભગવાન તેનો નિરંતર જેને સંગ થયો તેને સત્સંગી જાણો. તે એવા સત્સંગી કરવા સારું મહારાજ અને આ સાધુ આ લોકમાં આવ્યા છે, માટે આપણે તપાસી જોવું કે આપણને આત્મા અને ભગવાનનો નિરંતર જોગ કેટલો રહે છે. ને એવું નથી થયું ત્યાં સુધી ભલે ને ભગવું કર્યું કે સદગુરુ કહેવાય તો પણ કાચું જાણું, અને હજુ ખરા ગુરુ કર્યા જ ક્યાં છે? એ પ્રકારે સ્વામીની વાતો સાંભળીને ભણનારાઓએ સુખમુનિ પાસે ઉઠાવ કરીને કહ્યું, જે ગુણાતીતાન સ્વામી બહુ આકરી વાતો કરે છે, જે મોટા સદગુરુ કહેવાતા હોય તો પણ કાચું છે. ત્યારે તો આપણા સા હાલ, માટે આવતીકાલે તમે વાતો કરજો. આથી બીજે દિવસે સુખ સ્વામી વાતો કરવા માંડ્યા. તે જ રાતે શ્રીજી મહારાજે શ્રી રઘુવીરજી મહારાજને દર્શન દઈ કહ્યું, ઠરાવ તો ચારે માસ ગુણાતીતાન સ્વામીએ વાત કર્યાનો છે, માટે કાલથી બીજા પાસે વાત કરાવશો નહીં. સવારમાં શ્રી રઘુવીરજી મહારાજે આ સર્વ વાત સુખ સ્વામીને કરી. એ સાંભળીને સુખ સ્વામીએ હાથ જોડીને કહ્યું છે, મહારાજ મારે પણ સ્વામીની વાતો સાંભળવી છે, પણ આ તો ભણનારા સર્વ ભેળા થઈને હું કરી મને ભોળવ્યો એટલે હું વાતો કરવા બેઠો. પછી કથા પૂરી થઈ એટલે સ્વામી વાત કરવા બેઠા અને બોલ્યા, જે મહારાજે લોયાના છઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે સત્સંગ થયા પછી એકાંતિકપણું આવવું એ દુર્લભમાં દુર્લભ છે, અને એકાંતિકપણું પામવા સારું ગુરુ કરવા જોઈએ, એટલું જ અમે તો બોલ્યા હતા. વધુ આકરું તો હજુ કાંઈ કહ્યું નથી, પણ મહારાજે તો મધ્ય પ્રકરણના 47ના વચનામૃતમાં કહ્યું છે કે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે, મનગમતા પદાર્થની લાલચે સંત ભેગો રહે તો તેને લબાડ જેવો ને કૂતરા જેવો ને મલિન આશયવાળો જાણવો. વળી પ્રથમ પ્રકરણના 37ના વચનામૃતમાં મહારાજે ભગવાનના પ્રતાપને નહીં જાણનારાને જડમતી અને મૂર્ખ કહ્યા છે, તેમજ જે ત્યાગી અને સંબંધીઓમાં પ્રીતિ અને કામના છે તેને મહારાજે છેલ્લા પ્રકરણના 19ના વચનામૃતમાં પશુ જેવો કહ્યો છે. વળી પ્રથમના પ્રકરણના 20ના વચનામૃતમાં પોતાના સ્વરૂપને નહીં જોનારને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ અને સર્વ નીચમાં અતિશય નીચ કહ્યો છે. માટે પોતાના જીવનું જેણે આત્યંતિક કલ્યાણ કરવું હોય તેણે તો ખૂબ વિચારવું જોઈએ, અને કડવા મેણ કયા વગર તો જીવનો રોગ જાતો નથી.
અતિ આદર્યું કામય તોલ પરલોક પામવા, ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય વિઘન ને વામવા.
માટે સાચી સમજણ તો બધાએ કરવી જોઈશે. હવે જુઓ, મધ્યના પ્રકરણના 9મા વચનામૃતમાં મહારાજે શ્રી મુખે કહ્યું છે, જે મને બીજા અવતાર જેવા જાણે તો મારો દ્રોહ કર્યો કહેવાય. જેમ નિરાકાર જાણવાથી ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય છે, તેમજ ભગવાનને બીજા અવતાર જેવા જાણવાથી પણ મહારાજના સ્વરૂપનો દ્રોહ થાય છે. વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે 10-10 મૂર્તિઓ રહી છે, એવા અનંત કોટી બ્રહ્માંડ તો વિષ્ણુના રોમ રોમ પ્રત્યે રહ્યા છે, અને એવા જે મહાવિષ્ણુ જે પ્રધાન પુરુષ, તે મૂળ પ્રકૃતિ પુરુષ થકી અસંખ્ય કોટી ઉપજે છે અને લય પામે છે, અને તે મૂળ પ્રકૃતિ પુરુષ પણ જે અક્ષરધામની કળા શક્તિએ કરીને બુદબુદાની જેમ અસંખ્યાત પ્રગટ થઈ આવે છે અને અક્ષર બ્રહ્મના પ્રકાશમાં લીન પામી જાય છે, એવા જે મૂર્તિમાન અક્ષરધામ તે સહજાનંદ સ્વામીના દાસ છે, ને એ અક્ષર બ્રહ્મથી પર અને તેમના પણ આત્મા એવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ તે સર્વ અવતારના અવતારી, સર્વથી પર, સર્વના પ્રેરક, નિયંતા અને સ્વામી છે. માટે એમને બીજા કોઈ જેવા કહેવાય જ નહીં, કેમ જે મૂળ પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વ જે આકૃતિઓ છે તે કાળે કરીને નાશવંત છે, કે જ્યાં સુધી સ્ત્રી પુરુષનો ભાવ છે ત્યાં સુધી એમ સમજવું કે પ્રેમાનંદ સ્વામીએ સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદર વર નંદલાલની, સાચી કહું માન જે મારી હેલી, સુંદર શ્યામ ગયા તને મેલી, એ 14 પદમાં એ લીલા વર્ણન કર્યું છે. માટે એક અક્ષરધામમાં મૈથુની ગ્રંથિ નથી. વેદરસમાં મહારાજે કહ્યું છે, જે અક્ષરધામ વિના બીજા સર્વધામો ગુણમય છે, તેમાં કાળ માયાનો ભય રહ્યો છે, ને મધ્ય પ્રકરણના 49ના વચનામૃતમાં કહ્યું છે કે પ્રત્યક્ષ ભગવાન અને બીજા જે માઈ કાકા તેમાં તો બહુ જ ફેર છે. તે ફેર શું? તો અન્ય અવતાર માત્ર પ્રકૃતિ પુરુષથી ઓરા જાણવા તે છે. માટે અક્ષરધામ, મુક્ત અને પુરુષોત્તમ એ ત્રણ વિના જે જે લોક છે અને એ લોકના દેવ અને તે દેવના જે વૈભવ તે સર્વ નાશવંત છે. વળી મનુષ્ય ને ભેંસ જેવો કે સર્પ જેવો કે ચરકલા જેવો કે ગધેડા જેવો કે કૂતરા જેવો કે કાગડા જેવો કે હાથી જેવો છે એવી ઉપમા ન સંભવે. કેમ જે મનુષ્ય થકી તે વિજાતીય છે તેમ મહારાજને બીજા કોઈની ઉપમા દેવાય નહીં અને એ મહારાજના આ ધામને પણ બીજા કોઈની ઉપમા દેવાય નહીં. કેમ જે પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વ માયિક છે અને મહારાજ અને અક્ષરધામ ને અક્ષર મુક્તો દિવ્ય અને અમાયિક છે. માટે એ સર્વ માયિક આકાર અને ભગવાનને વિશે અતિશય વિલક્ષપણું કેતા વિજાતીયપણું જાણવું તે બેને સદસ્યપણું કેમ કહેવાય? આવી ભગવત સ્વરૂપની પાકી નિષ્ઠા હશે તેથી જો કદાચિત સત્સંગ બહાર નિસરી જવાય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેઠ ટળતું નથી અને હમણાં સત્સંગથી બહાર છે તો પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનની સમીપે જશે અને હમણાં સત્સંગ રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે પણ જો તેને આ કહી એવી મહારાજને વિશે અતિશુદ્ધ પાકી નિષ્ઠા નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે અને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ નારાયણના અક્ષરધામને વિશે નહીં જાય એમ મહારાજને કહેવાનો હાર્દ છે. સ્વરૂપ નિષ્ઠાના બળ ઉપર એક વાત છે. કોઈ મુસલમાન બાદશાહ એક હિન્દુ બ્રાહ્મણી બાઈને ઉપાડી જઈ તેની સાથે લગ્ન કર્યા, પણ તે બાઈને શંકરની પાક્કી નિષ્ઠા હતી તેથી દરરોજ શંકરની પૂજા કરવાની તેણે રજા મેળવી. પછી ધીમે ધીમે બાદશાહને સમજાવીને ગામમાં શંકરનું દેવાલય પણ બંધાવ્યું. એમ તે બાઈ અનન્ય ભાવે પૂજા ઉપાસના કરે. આથી તે બાઈના મરણ સમયે શંકર તેડવા આવ્યા અને તે બાઈનો કૈલાસવાસ થયો. આમ નિષ્ઠા હોય તો હિન્દવાણી મટીને મુસલમાન થઈ તો પણ તેના અંતરમાંથી શંકર સ્વરૂપની જે નિષ્ઠા દ્રઢ હતી તે ટળી નહીં. કેમ જે આ દેહ તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તો પણ એવી પાક્કી નિષ્ઠાવાળાના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો ભગવાન પોતે જ કરે છે અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બહારથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાય પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો નથી. માટે આપણે સૌને મહારાજની અનન્ય નિષ્ઠા પાકી કરવી પડશે. એવી રીતે સ્વામીની વાતો સાંભળીને સુખસ્વામીએ ભર સભામાં કહ્યું કે ભાઈઓ, આ મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત શ્રીજી મહારાજના મુખ કમળથી શ્રવણ કરીને મેં જાતે જ લખ્યું છે અને શોધ્યું પણ મેં જ છે, પરંતુ તેનો ગૂઢાર્થ અને મર્મ તો આજે જ સ્વામીએ અન્ય વચનામૃતોની સાથે કહ્યો ત્યારે જ સમજાયો. એ સાંભળીને સ્વામી બોલ્યા, જે એ તો એવું હોય. માટે આપણે સૌએ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન સમજીને સ્મરણ કરવું, ભજન કરવું. આ વખતે 4 માસ સુધી
તિહદ વાગી વાંસળી તીખી નવતમતાન 14 લોક ધ્વનિ સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન.
એ રીતે સ્વામીની પુરુષોત્તમપણાની વિહદ વાતો રૂપી વાંસળીથી મોટા મોટાના અંતર ભેદાઈ ગયા હતા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 17. સંસાર. શ્રી હરિ કહે, ઘરે જાઓ પછી આ વાતની ખાતરી થશે. આવો ને આવો વિચાર 6 મહિના સુધી ચાલુ રહે અને સંસારમાં વૃત્તિ ઉદાસ રહ્યા કરે પછી અમારી પાસે આવજો. વૃત્તિ ઠર્યા વિના જ્ઞાન સ્રવી જાય છે. વૃક્ષને મૂળમાંથી કાપ્યું હોય પણ મૂળ ચોંટી રહ્યું હોય અને મેઘનો જોગ થાય તો લીલું થઈ જાય છે. સંબંધીનું હેત તો વડ પીપરને થોરના ઝાડ જેવું છે. જીવને સ્વપ્ન આવે છે તે ઉપરથી સંસારમાં ભાવ કે અભાવ છે એનો ખ્યાલ આવે છે. શ્રીનગરમાં શ્રીહરિ કહે, સંસારનો સંગ રાખે તેને ફરી ફરી સંસારમાં આવવું પડે છે. નિત્ય સત્સંગ કરે તો સંસારનો સંગ નિવૃત્ત થાય. સંસારનો ત્યાગ કરી એકાંતમાં બેસી હરિપદમાં પ્રીતિ કરે તો અનંત દુઃખથી છૂટે છે. નડિયાદમાં ગંગારામ વિપ્રને ઘરે થાળ જમીને શ્રીહરિએ વાત કરતા કહ્યું, ચિત્તનો સ્વભાવ સ્વચ્છ દર્પણ જેવો છે. જે સંકલ્પ થાય તે દેખાય. આખું બ્રહ્માંડ ચિત્તમાં ભરેલું છે. ચિંતવન કરતા તરત જ આવીને ઊભું રહે છે. તેને અસાર જાણે તો આવરણ કરે નહીં. સંકલ્પનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી સંકલ્પ પ્રમાણે તે દેખાય છે. સંકલ્પનો પ્રવાહ તૂટતા ચિત્તમાં કંઈ પણ આવતું નથી. સંકલ્પ અને ચિત્ત વિના મૂર્તિ પણ દેખાય નહીં. સાર અસારને જાણવામાં ચિત્ત અને સંકલ્પ ઉપયોગી છે. પંચ જ્ઞાનેન્દ્રિયો જીવને અમૃત અને ઝેર બેઉ દેખાડે છે. વિષયો ઝેર છે, સત્સંગ અમૃત છે. જેને સદગુરુ મળે છે તે ઝેર ત્યજી દે છે ને અમૃત પાન કરે છે. ભુજમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, ગ્રામ્ય વાર્તા કહેવી સાંભળવી તે સત્સંગ ન કહેવાય. ગ્રામ્ય વાત ઉપર જીવને અનાદિથી ભાવ છે. તે જ જન્મ મરણનું બીજ છે. મોડા ગામમાં શ્રીહરિ કહે, પાતાળથી બ્રહ્મલોક પર્યંત સૌ કાળને વશ છે. કોઈનું બળ ત્યાં ચાલતું નથી. ભરતખંડમાં મનુષ્ય તન પામી જેવું કાર્ય કરે તેવું ભાથું બંધાય છે અને 84 જમપુરીમાં તે ગોથા ખાય છે. જૂનાગઢમાં મૂળજી શેઠને ઉદ્દેશીને શ્રીહરિ કહે, નારી અને ધન જેની પાસે હોય તેનો કોઈને વિશ્વાસ ન આવે. જે જન પારકી નારી ને પારકું ધન રાખે છે તેની મતિમાં ફેરફાર થયા વિના રહેતો નથી. દારૂ જેવો તેનો ગુણ છે. ધન નારીની પ્રાપ્તિ માટે લોકો લાજ તજે છે અને વૈર કરે છે. ભગવાનને ભજનારા ભક્તોને તે વિઘ્નરૂપ છે. કામ અને લોભ સમાન કોઈ શત્રુ નથી એમ જાણીને સંતોને સંસારના આ વિઘ્નોથી દૂર રાખ્યા છે. બોટાદમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતા કહ્યું, કુટુંબ જેવું હેત સત્સંગમાં હોય તો ડગાય નહીં. જગતમાં સ્ત્રી અને પુરુષ એક ઘરના હોતા નથી. છતાં સ્ત્રી ઘરમાં આવે છે ત્યારે તે સૌથી અધિક થઈ જાય છે અને ભિન્ન ભિન્ન દેહ હોવા છતાં તેની સાથે મન એક થઈ જાય છે. માતા પિતાના પ્રતાપે કરીને દેહ મળ્યો, ઘર મળ્યું, વસ્ત્રાભૂષણ મળ્યા, ગામ, ગરાસ, ભૂમિ, દુકાન, ઘોડા, વાહન, બળદ, ગાય, ભેંસ એ બધું મળ્યું. તેમના પ્રતાપથી જ આ બધું છે. છતાં પુત્ર સ્ત્રી પરણીને ઘરમાં લાવે છે ત્યારે એ નારી બધો પ્રતાપ હરી લે છે. માતા પિતા ભાઈ ભગિનીના સંબંધ કરતા પણ પત્નીનો જ સંબંધ મુખ્ય થઈ જાય છે. સંસારની આ રીત પરંપરાથી ચાલતી આવી છે. પશુ પંખીની પણ એવી જ રીત છે કે જ્યાં બંધાય ત્યાં જ પ્રીતિ કરે. નારીના સંબંધથી જન્મ મરણ અને જમપુરીના અપાર દુઃખ વારે વારે આવે છે અને લોકમાં પણ અપાર દુઃખ ભોગવે છે છતાં મોહ છૂટતો નથી. તેવો સંબંધ સત્સંગમાં બંધાય તો સંત હરિભક્તોના કડવા વચનનો ડાઘ અંતરમાં પડે નહીં.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
નામ મંડેરીજીમાં હરિભગતને શોધવા ક્યાં? અમે હમણાં ઓર અને સુરેલે જઈને આવ્યા. સુરેલી કયું ગામ? સુરેલી. સતાભાઈને જયારે જોઈએ ત્યારે રામ પંડેર યાદ આવી જાય. એવા હરિભક્તોની ઓળખાણ થઈ જાય, જીવન ધન્ય થઈ જાય. એના રૂમાળે રૂમાળે એક જ ચીજ, તું રાજી થઈ જા. બસ જેના જીવનમાં ભગવાનની નિષ્ઠા દ્રઢ હોય એ પ્રભુના જ ગમતામાં 24 કલાકની હરેક સેકન્ડ વર્તતો જ હોય. પ્રભુ અને સંતના યોગ પછી આપણે એક જ વાતમાં ધ્યાન રાખવાનું છે, સંત કેમ કરવો શ્રેષ્ઠ. સરળતા અંતરથી ખૂબ દ્રઢ ઠરાવ કરવો. ક્યારેય કોઈ સંજોગોમાં મોટેરાને હોશિયારા કરવા જ નથી, ક્યારેય નહીં. વડીલો જે રીતે રાજી થતા હોય તે રીતે જ વર્તવું છે. એમાં મોટા પુરુષ રાજી થઈ જાય. પકડી રાખવાનો એક જ શબ્દ છે, બે ભગવદી સાથે હે પ્રીતિ. સંતની આગળ સરળતા, પર સાધના માત્રની પૂર્ણ હોતી. અઘરું છે, આદર તો આપણે રાખીએ છીએ. સ્વામીની વાતમાં લખ્યું, કોટી તપ, કોટી વ્રત, કોટી દાન, કોટી જ્ઞાન જેને કરીને જે ભગવાનને સંતને પામવાના છે તે આજ આપણને મળી ગયા છે. હવે કરવાનું શું? સરળતા. અનંત સાધન કર્યા પછી જે પ્રાપ્તિ મળવાની હતી મળી ગઈ. હવે કરવાનું? સરળતા. આપણે આટલું જ રાખવાનું છે. મન બુદ્ધિ ભલે સરળ વર્તે ન વર્તે, ફિઝિકલી નપાસ થવું નથી. પ્રાણેશને લુધિયાના નહીં ગમતો હોય પણ સરળ વર્ત્યો કહેવાય. એ કોને સાથે વાત કરે? અને ગમતું તો નહીં જ હોય. મન બુદ્ધિને કેટલું મારતો હશે. જ્ઞાન થોડુંક જ વિકાસને પામે હૈયાને વિશે કે મારે એ કેવળ ધારામાં જ જોડાવાનું છે, તું રાજી થાય એટલું જ કરવું છે. એ શબ્દ આપણા ફંડામેન્ટલ, આપણા બેઝમાં, આપણા પાયામાં, આપણા જીવનમાં જો નાખી દીધો હોય, સમ કેમ કરવું શ્રેષ્ઠ છે. મન ધાર્યું કરોડ વર્ષ સુધી કરીએ, વૃદ્ધિને ન પામાય. પણ પેલો શબ્દ નાખી દીધો હોય, તું રાજી થાય એટલું જ કરવું છે, તો મૂંઝવણ ક્યારે આવે નહીં. મૂંઝવણ એટલે શું? રાજી કરવાની ભાવના સિવાયના બીજા બધા જે કોટાઓ ફૂટ્યા છે, ડાળીઓ ફૂટી છે, એને જે કાપવાનો સમય આવે એને મૂંઝવણ કહેવાય. પણ તું જ રાજી થા ને એ જ આલોચ મૂળભૂત હોય, એ પેલી ડાળીઓ કાપવાનો સમય જ ના હોય. પણ મોટા પુરુષને રાજી કરવા સિવાય બીજું ચૈતન્યમાં કંઈક પડેલું હોય છે, એનું જે ઓપરેશન, એ ડાળીઓનું જે ઓપરેશન પ્રલય, એને મૂંઝવણ. પ્રીતિ તો એકતા રહે છે. તું રાજી થાય એ સિવાય બીજું કાંઈ કરવું, બેસી રહીશ, બીજું કાંઈ નહીં કરવું. જ્ઞાનનું જ્ઞાન, સારનું સાર, તું એક. જેમ તેમ જેવું તેવું, જ્યારે તારે જ્યાં મૂકો ત્યાં તું રાજી થાય. વડીલોની ગોદ, વાત કેટલી સરસ છે. સંત કહે તેમ કરવું, અંતરથી બધાએ મોડે કરી રાખવી.
આત્મીય સમાજની જય જય જય.